એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ એમ કહી શકાય કે પ્રભાવશાળી નવલકથાની વાત કરવાના છીએ, તાયારી જોન્સની એન અમેરિકન મેરેજ.
હા, તાયારી જોન્સ સમકાલીન અમેરિકન સાહિત્યમાં એમનું નામ ઘણું મોટું છે અને ખાસ કરીને આફ્રિકન અમેરિકન અનુભવોનું જે ચિત્રણ કરે છે એના માટે.
અને એમનો એટલાન્ટા સાથેનો સંબંધ પણ ગાઢ છે, નહીં? એ જાણે એમની વાર્તાઓમાં દેખાય છે.
બિલકુલ, એટલાન્ટા તો જાણે એમનું એક પાત્ર જ બની જાય છે ઘણીવાર.
અને આ પુસ્તક એન અમેરિકન મેરેજ 2018માં આવ્યું અને ખરેખર બહુ ચર્ચાયું, ઓપરાના બુક ક્લબમાં પણ ગયું.
હા, અને પછી 2019માં પેલું પ્રતિષ્ઠિત વિમેન્સ પ્રાઇઝ ફોર ફિક્શન પણ મળ્યું. એટલે એ ખાલી પુરસ્કારની વાત નથી.
ના, એનાથી વિશેષ છે, કારણ કે આ પુસ્તક છે ને અમેરિકાના કેટલાક બહુ અગત્યના સામાજિક મુદ્દાઓને સ્પર્શે છે.
તમે પેલા વંશીય અન્યાયની વાત કરો છો અને માસ ઇન્કાર્સરેશન.
હા, બરાબર. માસ ઇન્કાર્સરેશન એટલે અમુક સમુદાયના લોકો, ખાસ કરીને ત્યાં આફ્રિકન અમેરિકન પુરુષો, એમની જે મોટા પાયે ધરપકડ અને કેદ થાય છે તે.
અને આ નવલકથા એ જ મુદ્દાને બહુ જ અંગત સ્તરે, મતલબ એકદમ હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે.
તો આજે આપણે ખાલી વાર્તાનો સાર નહીં જોઈએ પણ એના ઊંડાણમાં ઉતરીશું. પાત્રો છે રોય, સેલેસ્ટિયલ, આન્દ્રે, એમના જીવનના વળાંકો, સંઘર્ષો.
અને એ જે સવાલો ઊભા કરે છે, પ્રેમ, વફાદારી, અન્યાય અને પેલી અઘરી પસંદગીઓ,
બરાબર, એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે એટલાન્ટામાં. એક યુવાન હોનહાર આફ્રિકન અમેરિકન દંપતી છે, રોય ઓથનિયલ હેમિલ્ટન, જે એક યુવા એક્ઝિક્યુટિવ છે,
અને એની પત્ની સેલેસ્ટિયલ ડેવનપોર્ટ, એ કલાકાર છે, પેલી હાથથી ઢીંગલીઓ બનાવે છે ને.
હા, ખૂબ પ્રતિભાશાળી કલાકાર. એમનું જીવન જાણે પેલું ન્યૂ સાઉથનું સપનું જીવી રહ્યું છે, શિક્ષિત, મહત્વાકાંક્ષી
અને પ્રેમમાં છે. લગ્નને લગભગ 1.5 વર્ષ થયું છે પણ એમની પૃષ્ઠભૂમિ થોડી જુદી છે, ખરું?
હા, એક સૂક્ષ્મ પણ મહત્વનો મુદ્દો છે. રોય આવે છે લુઇઝિયાનાના ગ્રામીણ વિસ્તારમાંથી, થોડા શ્રમજીવી પરિવારમાંથી,
અને સેલેસ્ટિયલ, એનો ઉછેર એટલાન્ટામાં, વધુ શહેરી, થોડો વિશેષાધિકૃત કહી શકાય એવા માહોલમાં.
બરાબર. આ તફાવત શરૂઆતમાં બહુ દેખીતો નથી લાગતો પણ પછીથી એમના સંબંધો પર એની અસર દેખાય છે.
અને વાર્તામાં મોટો વળાંક આવે છે જ્યારે તેઓ રોયના વતન જાય છે, ઇલોય લુઇઝિયાના.
હા, ત્યાં હોટેલમાં રોકાયા હોય છે. એક સાંજે એમની વચ્ચે નાનો ઝઘડો થાય છે
અને રોય થોડી વાર માટે બહાર જાય છે. અને પછી?
અને પછી જે બને છે એ એમની આખી જિંદગી બદલી નાખે છે. અચાનક પોલીસ આવે છે એમના રૂમ પર
અને રોયની ધરપકડ કરે છે.
હા, આરોપ છે બળાત્કારનો. એ જ હોટેલમાં રોકાયેલી એક શ્વેત સ્ત્રીએ આરોપ મૂક્યો હોય છે.
પણ એ આરોપ તદ્દન ખોટો છે. રોય પાસે તો એલિબી પણ છે, મતલબ એ સમયે એ બીજે હતો એનો પુરાવો છે.
બિલકુલ, એ પહેલા સેલેસ્ટિયલ સાથે હતો, પછી એના માતા પિતા સાથે. પણ પેલી અમેરિકન ન્યાય વ્યવસ્થાની વાસ્તવિકતા અહીં સામે આવે છે.
વંશીય પૂર્વગ્રહ, શ્વેત સ્ત્રીની જુબાનીને વધુ વજન મળે છે, પુરાવા ભલે રોયની તરફેણમાં હોય.
અને પરિણામ આવે છે, રોય દોષિત ઠરે છે, 12 વર્ષની જેલ.
બાપ રે, એક ઝાટકે બધું ખતમ, સપના, ભવિષ્ય, પ્રેમ,
બધું જ. અને અહીંથી જ નવલકથાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. શું આવો અન્યાય, આવો જબરદસ્તીનો વિયોગ એક લગ્નને ટકાવી શકે?
આ સવાલ જ આપણને ત્રણ મુખ્ય પાત્રોના મનમાં ઊંડા ઉતરવા મજબૂર કરે છે. ચાલો એમને થોડા વધુ જાણીએ. રોય વિશે શું કહેશો?
રોય, જેમ આપણે વાત કરી, મહત્વાકાંક્ષી છે, થોડો ગર્વિષ્ઠ પણ ખરો. એની ઓળખ એના કામ સાથે, એની સફળતા સાથે જોડાયેલી છે, એક પતિ તરીકે, એક કમાનાર તરીકે. અને જેલ એના માટે ખાલી શારીરિક કેદ નથી, એ એની ઓળખ છીનવી લે છે, એનું ગૌરવ, એની સ્વતંત્રતા. લગ્નો એના માટે જાણે ભૂતકાળના એ સુખી જીવન સાથેનો એકમાત્ર દોરો બની રહે છે,
જેને પકડી રાખવા માંગે છે.
બરાબર. પછી સેલેસ્ટિયલ કલાકાર છે, એની ઢીંગલીઓ એની અભિવ્યક્તિ છે.
હા, એ ઢીંગલીઓનું પ્રતિકાદવાદ પણ મહત્વનું છે.
ચોક્કસ, એ સ્વતંત્ર વિચારોવાળી છે, પણ રોયની ગેરહાજરી એને મૂંઝવણમાં મૂકી દે છે. પતિ પ્રત્યે વફાદાર રહેવું કે પછી પોતાની જરૂરિયાતો જોવી,
બહુ જઘરી પરિસ્થિતિ.
અને ત્રીજું પાત્ર છે આન્દ્રે મિલર, સેલેસ્ટિયલનો બાળપણનો મિત્ર, રોયનો પણ મિત્ર ગણાય.
એ સેલેસ્ટિયલનો સહારો બને છે, પણ એનાથી વાત વધુ ગૂંચવાય છે નહીં?
હા, એની ભૂમિકા મિત્રતાથી આગળ વધે છે. એ સ્થિરતા આપે છે, પણ સાથે સાથે જટિલતા પણ વધારે છે.
રોય જેલમાં જાય પછી વાર્તા કહેવાની રીત બદલાય છે, પત્રો આવે છે.
હા, પત્રાત્મક શૈલી, એપિસ્ટોલરી નેરેટિવ, અને આ બહુ જ અસરકારક રીત છે અહીં.
કેવી રીતે? એ પત્રો શું દર્શાવે છે?
શરૂઆતમાં એ પત્રો પ્રેમ, આશા, એકબીજા માટે ટકી રહેવાના વચનોથી ભરેલા છે. રોય જેલની વાતો લખે છે, સેલેસ્ટિયલની યાદોના સહારે કેવી રીતે જીવે છે એ લખે છે,
અને સેલેસ્ટિયલ પોતાની એકલતા અને રાહ જોવાની વાત કરે છે.
બરાબર, જાણે શબ્દોથી એ અંતરને ઓછું કરવાનો પ્રયાસ હોય, પણ સમય જતાં
એ પત્રોમાં તણાવ આવે છે, એ ખાલીપો વર્તાવા માંડે છે.
હા, કારણ કે રોયની દુનિયા તો જેલમાં થીજી ગઈ છે, એના પત્રો ભૂતકાળ અને ફરિયાદો માટવાયેલા રહે છે.
જ્યારે સેલેસ્ટિયલની દુનિયા બહાર વિસ્તરી રહી છે, એની કળા, પેલી ઢીંગલીઓનો વ્યવસાય સફળ થાય છે.
બરાબર, એને આર્થિક સ્વતંત્રતા મળે છે, એક નવી ઓળખ મળે છે, જાણે એ ઢીંગલીઓ એના પોતાના વિકાસનું પ્રતીક બની જાય.
હં, એની ટકી રહેવાની રીત.
અને જેમ જેમ એનું જીવન આગળ વધે છે, એમ રોય સાથેનો ભાવનાત્મક જોડાણ નબળું પડે છે. આ ખાલીપામાં આંધ્રે નજીક આવે છે,
અને એમની મિત્રતા પ્રેમમાં બદલાય છે.
હા, જે પત્રોમાં સીધું નથી લખાતું, પણ વંચાય છે. રોય પણ આ અંતર અનુભવે છે, એના પત્રો વધુ માંગણીવાળા બને છે.
અને સેલેસ્ટિયલ એ અપરાધભાવ અને પોતાની જરૂરિયાતો વચ્ચે પીસાય છે.
અને પછી એ નિર્ણાયક પત્ર આવે છે. 5 વર્ષ પછી સેલેસ્ટિયલ ખૂબ હિંમતથી પણ પ્રામાણિકતાથી લખે છે.
શું લખે છે?
કે તે હવે અનિશ્ચિત કાળ સુધી રાહ નહીં જોઈ શકે. એ લખે છે પેલું વાક્ય, અ મેરેજ ઇઝ મોર દેન યોર હાર્ટ, ઇટ્સ યોર લાઈફ, એન્ડ વી આર નોટ શેરિંગ અ લાઈફ.
લગ્ન ખાલી દિલની વાત નથી, એ એક આખું જીવન છે, અને અમે હવે કોઈ સહિયારું જીવન નથી જીવી રહ્યા.
બહોત શક્તિશાળી વાત.
રોય માટે તો આ મોટો અઘાત છે. ગુસ્સો, હતાશા, અહીં જાણે એમના લગ્નનો ભાવનાત્મક અંત આવી જાય છે.
ભલે કાયદેસર હજી ચાલુ હોય,
આ 5 વર્ષની જુદાઈએ ત્રણે પાત્રોને કેવી રીતે બદલ્યા? રોય પર શું અસર થઈ?
રોયની ઓળખ જેમ કહ્યું ભાંગી પડે છે. જે માણસ સફળતામાં ગૌરવ લેતો હતો, એ હવે સિસ્ટમનો કેદી છે. એની પુરુષ તરીકેની ઓળખ, પેલી બ્લેક મેસ્ક્યુલિનિટી, એના પર સવાલ ઉઠે છે. એટલે એ ઘરના વિચારને વળગી રહે છે. એના માટે એ ભૂતકાળ અને ભવિષ્યને જોડતી કડી છે. એ કહે છે ને, બટ હોમ ઇઝ અ પ્રોમિસ, ઘર એક વચન છે.
અને સેલેસ્ટિયલ એની પસંદગીને કેવી રીતે જોવી? શું એ સ્વાર્થી હતી?
ના, એટલું સરળ નથી. લેખિકા એ જ તો બતાવે છે, એ ફરજ અને સ્વ ઓળખ વચ્ચે સંઘર્ષ કરે છે. એની કળા એને શક્તિ આપે છે.
અને એ સવાલ પૂછે છે કે ગેરહાજર પતિની પત્ની હોવાનો મતલબ શું?
હા, પેલું એનું વાક્ય છે, હી સેડ સેલેસ્ટિયલ યુ આર અ વાઇફ બટ અ હસબન્ડ ઇઝ અ મેન હુ ઇઝ પ્રેઝન્ટ, આઈ હેવ અ હસબન્ડ બટ આઈ એમ નોટ અ વાઇફ. એનો મતલબ એમ નહીં કે પ્રેમ નથી, પણ લગ્ન માટે હાજરી જરૂરી છે.
એની પસંદગી એની પોતાની એજન્સી, પોતાના જીવનનો નિર્ણય લેવાનો અધિકાર દર્શાવે છે.
બરાબર, એ વાસ્તવિકતાનો સ્વીકાર છે, સ્વાર્થ નહીં. અને આંદ્રની સ્થિતિ પણ જટિલ છે. મિત્રમાંથી પ્રેમી બને છે, પણ એ જાણે છે કે એની ખુશી રોયના દુઃખ પર છે.
એની પણ પોતાની નૈતિક મૂંઝવણ છે.
અને પછી વાર્તામાં બીજો વળાંક આવે છે. 5 વર્ષ પછી અચાનક રોય છૂટી જાય છે.
કેવી રીતે?
પેલી મૂળ ફરિયાદી સ્ત્રી પોતાની જુબાની પાછી ખેંચી લે છે, એટલે રોયની સજા રદ થાય છે.
અને પાછો એટલાન્ટા આવે છે, પોતાની પત્ની, પોતાનું જીવન પાછું મેળવવા.
હા, પણ વાસ્તવિકતા બહુ કડવી છે. એને ખબર પડે છે કે સેલેસ્ટિયલ હવે આંદ્રે સાથે છે,
અને ત્યાંથી શરૂ થાય છે ત્રણે વચ્ચેનો સીધો સંઘર્ષ.
ગુસ્સો, દુઃખ, વર્ષોનો દાબેલો ભાવ, અપરાધ ભાવ, બધું જ સપાટી પર આવી જાય છે.
અહીં લેખિકા ફરીથી ત્રણેના દ્રષ્ટિકોણથી વાત કરે છે. એ શા માટે જરૂરી છે?
કારણ કે એનાથી આપણે કોઈને વિલન નથી બનાવી દેતા. આપણે રોયનો ગુસ્સો સમજી શકીએ છીએ, એના પર થયેલો અન્યાય જોઈએ છીએ. આપણે સેલેસ્ટિયલની મજબૂરી, એના નિર્ણય પાછળની પીડા પણ અનુભવીએ છીએ. અને આંદ્રેની કશ્મકશ પણ.
એટલે સહાનુભૂતિ જટિલ બને છે, કોઈ એક પક્ષે રહેવું મુશ્કેલ છે.
બરાબર. રોય એના પિતા બિગ રોય સાથે પણ વાત કરે છે.
એમની સલાહ શું હોય છે?
બિગ રોયનો પોતાનો ભૂતકાળ પણ સહેલો નથી રહ્યો. એ રોયને કહે છે કે જીવનમાં ક્યારેક નુકસાન સ્વીકારીને આગળ વધવું પડે, ભૂતકાળને પકડી રાખવાથી કંઈ નહીં મળે.
કડવી પણ સાચી વાત.
અને અંતે સેલેસ્ટિયલ પોતાનો અંતિમ નિર્ણય લે છે.
શું?
એ રોય સાથે કાયદેસર રીતે છૂટાછેડા લેવાનું અને આંદ્રે સાથે રહેવાનું નથી કરે છે. પીડાદાયક છે, પણ એના માટે એ જ વાસ્તવિકતા છે.
અને વાર્તાનો અંત? કોઈ હેપી એન્ડિંગ નથી ખરું ને?
ના, બિલકુલ નહીં. જીવન જેવો જ અંત છે. રોય એટલાન્ટા છોડી દે છે નવી શરૂઆત કરવા. સંબંધો તૂટ્યા છે, ઘા કદાચ પૂરેપૂરા નહીં રૂઝાય.
પણ જીવન આગળ વધે છે. પેલી સ્થિતિસ્થાપકતાની વાત, રિઝિલિયન્સ.
હા, ટકી રહેવાની અને ફરી ઊભા થવાની શક્તિ, એ સંદેશ મહત્વનો છે.
આખી નવલકથા ઘણા બધા વિષયોને આવરી લે છે. મુખ્ય વિષયો કયા ગણાય?
સૌથી પહેલો અને સ્પષ્ટ તો પેલો અમેરિકન ન્યાય વ્યવસ્થાનો અન્યાય, વંશીય પૂર્વગ્રહ અને માસ ઇન્કાર્સરેશનની અસરો. રોયની સજા એ ખાલી એક ઘટના નથી, એક મોટી સિસ્ટમની સમસ્યા બતાવે છે.
હા, અને એની અસર પરિવારો પર કેવી પડે છે તે.
બરાબર. બીજો મોટો વિષય છે લગ્ન. લગ્ન શું છે? શું ટકાવી રાખે છે એને? વચનોની મર્યાદા શું?
નવલકથા જાણે પૂછે છે કે શું પ્રેમ પૂરતો છે કે પછી હાજરી અને સહિયારું જીવન જરૂરી છે.
હા, પેલું વાક્ય યાદ છે, મેરેજ ઇઝ બિટવીન ટુ પીપલ બટ ઇટ્સ અબાઉટ મચ મોર દેન ટુ પીપલ. લગ્ન પર સમાજનો, સંજોગોનો પણ પ્રભાવ હોય છે.
અને ઓળખનો મુદ્દો, રોયની પુરુષ તરીકેની ઓળખ પર જેલમાં શું અસર થાય છે, અને સેલેસ્ટિયલની સ્ત્રી તરીકેની સ્વતંત્રતા અને પસંદગી.
બિલકુલ. અને પ્રેમ, ફરજ અને પોતાની જાતને શોધવાનો સંઘર્ષ, એ તો કેન્દ્રમાં છે જ. સેલેસ્ટિયલની મૂંઝવણ એ બતાવે છે કે જીવનના નિર્ણયો હંમેશા સહેલા નથી હોતા.
લેખિકાની શૈલી વિશે શું કહેશો? પેલું બહુવિધ દ્રષ્ટિકોણ, પત્રોનો ઉપયોગ,
એ બહુ કુશળતાપૂર્વક કર્યું છે. અલગ અલગ દ્રષ્ટિકોણ આપણને દરેક પાત્રને સમજવામાં મદદ કરે છે, કોઈને જજ કરવાને બદલે. અને પત્રો, એ તો કમાલ છે. બે જણ વચ્ચે વધતું અંતર, શબ્દોની નિષ્ફળતા, સમયની અસર, બધું એમાં ઝીલાય છે.
અને પ્રતીકો પણ છે, સેલેસ્ટિયલની ઢીંગલીઓ, પેલું વૃક્ષ.
હા, એ બધું વાર્તાને વધુ ઊંડાણ આપે છે. વાચક તરીકે આપણે પણ મૂંઝાઈએ છીએ, કોનો પક્ષ લેવો.
દરેકની પીડા અનુભવાય છે, અને અંતે કેટલાક સવાલો રહી જાય છે. વફાદારી એટલે શું? અન્યાય સામે શું કરવું?
અને પેલું વાક્ય, સમ થિંગ્સ હેપન ટુ યુ દેટ સ્પ્લિટ યોર લાઈફ, ધેઝ અ બિફોર એન્ડ એન આફ્ટર. કેટલીક ઘટનાઓ જીવનને બે ભાગમાં વહેંચી દે છે.
ખરેખર આ પુસ્તક આપણી ઘણી ધારણાઓને પડકારે છે, લગ્ન વિશે, પ્રેમ વિશે, ન્યાય વિશે.
એ જીવનની કડવી વાસ્તવિકતા બતાવે છે, પણ સાથે સાથે માણસની ટકી રહેવાની શક્તિ પણ દર્શાવે છે.
તો અંતમાં કહી શકીએ કે એન અમેરિકન મેરેજ ખાલી એક પ્રેમ કથા નથી, પણ
એ વ્યક્તિગત જીવન અને મોટી સામાજિક રાજકીય વ્યવસ્થાઓ, ખાસ કરીને અમેરિકામાં વંશીય ભેદભાવ અને ન્યાયતંત્રની સમસ્યાઓ કેવી રીતે ગૂંથાયેલી છે તેનું એક શક્તિશાળી અને કરુણ ચિત્રણ છે. એ આપણને પ્રેમ, નુકસાન અને અન્યાય સામે માણસની સ્થિતિસ્થાપકતા વિશે વિચારતા કરી મૂકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.